એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર. હવે આપણી ભાષામાં આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. સૌ શ્રોતાઓનું સ્વાગત છે.
નમસ્કાર. આજે આપણે એક એવી ફિલોસોફીની વાત કરવાના છીએ જે કદાચ આપણા સમય માટે બહુ જ શું કહેવાય રેલેવન્ટ છે, પ્રયોજનવાદ, એટલે કે પ્રેગ્મેટિઝમ.
હા, અને આપણે જ્હોન આર શુકના બે પુસ્તકો છે ને એના આધારે આ ચર્ચા કરવાના છીએ. પ્રેગ્મેટિઝમ અ ફિલોસોફી ફોર ઇન્ટેલિજન્ટ એક્શન અને બીજું પ્રેગ્મેટિઝમ એન્ડ અમેરિકન ફિલોસોફિકલ ટ્રેડિશન.
બરાબર.
પણ મારો સવાલ એ છે કે આજે જ કેમ આ વિષય આટલો મહત્વનો? મતલબ અત્યારે બધું કેટલી ઝડપથી બદલાય છે, કશું નક્કી નથી લાગતું. તો આવા ટાઈમે સ્માર્ટ નિર્ણયો કઈ રીતે લેવાય, વિચારોને એક્શનમાં કેમ ફેરવવા?
અહીં જ પ્રયોજનવાદ કામ આવે છે. એવું કહેવાય છે ને કે આ ફિલોસોફી ખાલી બેસીને વિચારવા માટે નથી, પણ કંઈક કરવા માટે છે.
એટલે
મૂળ વાત શું છે એની? મૂળ વાત એમ છે કે ફિલોસોફીનો હેતુ શું? ખાલી મોટા મોટા એબસ્ટ્રેક્ટ સત્યોની વાતો કરવી, કે પછી આપણી જે રોજબરોજની સમસ્યાઓ છે એને ઉકેલવામાં મદદ કરવી? પ્રયોજનવાદ કહે છે કે બીજું અગત્યનું છે.
ઓકે.
એ પૂછે છે, ભાઈ આ વિચાર તમે લાવો છો, એનાથી વ્યવહારમાં શું ફરક પડશે? શું પરિણામ આવશે? જો કંઈ નહીં તો પછી એ વિચારની ચર્ચા કરવાનો શું મતલબ? એટલે ફોકસ પરિણામ પર છે, ઉપયોગિતા પર છે.
અચ્છા, એટલે ફિલોસોફીને એકદમ પ્રેક્ટિકલ બનાવવાની વાત. તો જેમણે આ પુસ્તકો લખ્યા છે જ્હોન આર શુક, એ કોણ છે, એમના વિશે થોડું જણાવશો?
હા, ચોક્કસ. જ્હોન શુક અમેરિકન ફિલોસોફર છે અને શિક્ષણ શાસ્ત્રી પણ. એમનો ખાસ અભ્યાસ અમેરિકન પ્રયોજનવાદનો ઇતિહાસ અને એના જે મુખ્ય વિચારકો છે ને, પેલા ચાર્લ્સ પિયર્સ, વિલિયમ જેમ્સ અને ખાસ તો જ્હોન ડ્યુઈ, એમના પર છે. એમની પાસે ફિલોસોફીમાં પીએચડી છે અને યુનિવર્સિટી એટ બફેલો જેવી સંસ્થાઓ સાથે જોડાયેલા રહ્યા છે.
ઓકે, પણ ઇતિહાસ તો ઘણા લોકો ભણે છે, શુકની વાતમાં એવું શું ખાસ છે, શું અલગ છે એમના દૃષ્ટિકોણમાં?
એમની ખાસિયત એ છે ને કે એ ખાલી જૂના વિચારોનું પોસ્ટમોર્ટમ નથી કરતા, એ પ્રયોજનવાદને એક જીવંત, અત્યારે પણ ઉપયોગી ફિલોસોફી તરીકે જુએ છે.
અચ્છા.
એ માને છે કે આજના જે પ્રશ્નો છે, નૈતિકતાના, રાજકારણના, વિજ્ઞાનના, શિક્ષણના, એ બધાના ઉકેલ માટે પ્રયોજનવાદમાં ઘણું છે. અને એમનું સૌથી મોટું યોગદાન કદાચ એ છે કે એમની પાસે ઊંડું નોલેજ છે, પણ એ જટિલ વાતોને એકદમ સરળ, સ્પષ્ટ ભાષામાં સમજાવી શકે છે.
હા, એ બહુ અગત્યનું છે.
હા, જાણે એક બ્રિજ બનાવે છે એકેડેમિક દુનિયા અને સામાન્ય માણસ વચ્ચે.
સરસ. તો ચાલો હવે સીધા મુદ્દા પર આવીએ. આ પ્રયોજનવાદ આખરે છે શું, અને શુકના પુસ્તકો એના વિશે શું કહે છે, એ શરૂ કેમ થયો?
જુઓ, શુકના પુસ્તકોનો એક મોટો હેતુ એ છે કે પ્રયોજનવાદ વિશે જે ગેરસમજો છે ને એને દૂર કરવી.
જેમ કે? કઈ ગેરસમજ?
જેમ કે પેલું, જે કામ કરે તે સાચું. જાણે કોઈ સગવડ્યો સિદ્ધાંત હોય, પણ શુક સમજાવે છે કે ના ભાઈ, આના કરતાં એ ઘણું વધારે ઊંડું છે, વધારે સિસ્ટમેટિક છે. પુસ્તકનો જે સેન્ટ્રલ આઈડિયા છે એ છે કે ફિલોસોફીનો ખરો હેતુ બ્રહ્માંડના અંતિમ રહસ્યો ખોલવાનો કદાચ નથી.
તો પછી શું છે?
પણ માણસો સામે જે વાસ્તવિક સમસ્યાઓ આવે છે એને ઉકેલવા માટે એક બૌદ્ધિક ઓજાર કે પદ્ધતિ બનવાનો છે.
એટલે વિચારો સાચા ખોટા પછી પહેલા એ ઉપયોગી છે કે નહીં એ જોવાનું.
હા, કંઈક એવું જ. વિચારો જાણે વાસ્તવિકતાના ફોટા નથી, પણ સમસ્યા ઉકેલવાના હથિયાર છે. જેમ હથોડી ખીલી ઠોકવા કામ લાગે, એમ સારા વિચારો જીવનની મુશ્કેલીઓ હલ કરવા કામ લાગવા જોઈએ.
બરાબર.
અને શુક એ પણ સમજાવે છે કે આ વિચારધારા ખાસ કરીને 19મી સદીના અંતમાં અમેરિકામાં કેમ ઊભી થઈ.
હા, એ સમય મને યાદ છે, ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદ આવેલો, પછી પેલું ગૃહયુદ્ધ થયેલું, ઇન્ડસ્ટ્રીયલ રેવોલ્યુશન, બધું બહુ ઝડપથી બદલાઈ રહ્યું હતું.
બિલકુલ. એટલે જે જૂની પરંપરાગત માન્યતાઓ હતી ધર્મની, ફિલોસોફીની, એના પર મોટા સવાલો ઊભા થયા કે ભાઈ, શું ખરેખર કોઈ શાશ્વત ફિક્સ સત્ય છે? દુનિયા કોઈ નક્કી પ્લાન પ્રમાણે ચાલે છે? આ નવા માહોલમાં એક નવી રીતે વિચારવાની જરૂર પડી, એવી રીત જે સાયન્સને, અનુભવને અને ભવિષ્યને ધ્યાનમાં રાખે. પ્રયોજનવાદ આમાંથી જ જન્મ્યો.
ઓકે.
શુક જે મુખ્ય પ્રશ્ન ઉઠાવે છે તે આ છે. એવી દુનિયામાં જ્યાં કશું જ એકદમ નિશ્ચિત નથી, જ્યાં બધું સતત બદલાયા કરે છે, ત્યાં આપણે અસરકારક રીતે વિચારી કેમ શકીએ, નિર્ણયો કેમ લઈ શકીએ, સારું જીવન કેમ જીવી શકીએ? પ્રયોજનવાદ આનો જવાબ આપવાની કોશિશ કરે છે.
આ તો બહુ મોટો અને અગત્યનો સવાલ છે. તો ચાલો આના મૂળમાં જઈએ. શુક આપણને કયા મુખ્ય વિચારકો અને એમના વિચારો તરફ લઈ જાય છે? શરૂઆત કોનાથી થાય છે?
શુક આપણને સૌથી પહેલા લઈ જાય છે ચાર્લ્સ સેન્ડર્સ પિયર્સ પાસે. પિયર્સ જબરજસ્ત માણસ હતા, લોજિશિયન, સાયન્ટિસ્ટ, મેથેમેટિશિયન, બધું જ. અને એમને પ્રયોજનવાદના ફાઉન્ડર માનવામાં આવે છે. એમનું સૌથી મોટું કોન્ટ્રીબ્યુશન છે પ્રેગ્મેટિક મેક્સિમમ.
પ્રેગ્મેટિક મેક્સિમ, આ શબ્દ થોડો ભારે લાગે છે, સરળ ભાષામાં શું કહેવાય?
ચોક્કસ. પિયર્સ એમ કહે છે કે તમારે કોઈપણ વિચાર કે કન્સેપ્ટનો અર્થ જાણવો હોય ને, તો ખાલી એ વિચારો કે જો એ વિચાર સાચો હોય તો ભવિષ્યમાં એનાથી કેવા પ્રેક્ટિકલ પરિણામો આવી શકે, શું ફરક પડી શકે.
અચ્છા.
એ જે બધા સંભવિત પ્રેક્ટિકલ પરિણામો છે ને, એનો સરવાળો કરો, એ જ પેલા વિચારનો પૂરો અર્થ છે. અને જો કોઈ વિચાર એવો હોય કે જેનાથી ભવિષ્યના કોઈપણ શક્ય પરિણામમાં કંઈ જ ફરક ન પડતો હોય, તો એ વિચારનો કોઈ અર્થ નથી, એ ખાલી શબ્દોની રમત છે.
કોઈ ઉદાહરણ?
શુક પણ આપે છે. જેમ કે આપણે કહીએ કે આ પથ્થર સખત છે, હાર્ડ છે, તો આ સખત હોવાનો મતલબ શું? પ્રયોજનવાદ કહેશે મતલબ એ કે જો તમે એને બીજી વસ્તુથી ઘસશો તો એ સહેલાઈથી ઘસાશે નહીં, જો તમે એના પર હથોડી મારશો તો કદાચ તૂટશે નહીં. આ બધા એના પ્રેક્ટિકલ પરિણામો છે.
ઓકે, સમજાયું. ક્રિયા અને પરિણામ સાથે જોડાયેલો અર્થ.
હા, પિયર્સ માટે આ મુખ્યત્વે વિચારોને ક્લિયર કરવા માટેનું એક લોજિકલ ટૂલ હતું, જેથી ખોટી અર્થ વગરની ચર્ચાઓમાં સમય ન બગડે.
બહુ જ પ્રેક્ટિકલ વાત છે. આનાથી ફિલોસોફી જમીન પર રહે. સારું, પિયર્સ પછી આ વિચારને કોણે આગળ વધાર્યો? વિલિયમ જેમ્સ આવ્યા પછી?
હા, બરાબર. વિલિયમ જેમ્સ એ કદાચ પ્રયોજનવાદના સૌથી ફેમસ અને શું કહેવાય પ્રભાવશાળી પ્રચારક બન્યા. જેમ્સ પોતે સાયકોલોજિસ્ટ હતા, ફિલોસોફર હતા, અને એમની લખવાની સ્ટાઇલ બહુ જીવંત હતી. શુક બતાવે છે કે જેમ્સ પિયર્સના લોજિકલ આઈડિયાને લીધો અને એને એક મોટી જીવન જીવવાની ફિલોસોફીમાં ફેરવી નાખ્યો. સત્ય શું છે, આપણે માનવું શું જોઈએ, એ બધી વાતો એમણે કરી.
અને પેલો એમનો પ્રખ્યાત અને કદાચ થોડો કોન્ટ્રોવર્શિયલ કેશ વેલ્યુ વાળો આઈડિયા, સત્યની કેશ વેલ્યુ, એ શું હતું?
હા, એ જ. જેમ્સ કહે છે કે કોઈ વિચાર સાચો છે કે નહીં એની પરખ એની કેશ વેલ્યુથી થાય. હવે આનો મતલબ પૈસા નથી,
હા હા,
પણ મતલબ એ છે કે એ વિચારની વ્યવહારિક કિંમત શું છે. એ આપણને આપણા અનુભવો સમજવામાં, પ્રોબ્લેમ સોલ્વ કરવામાં, લાઈફમાં સફળ થવામાં કેટલી મદદ કરે છે. જે વિચાર આ બધામાં ઉપયોગી થાય એ તે હદ સુધી સાચો ગણાય.
એટલે સત્ય કોઈ બહાર પડેલી વસ્તુ નથી જેને શોધવાની છે.
ના, જેમ્સ કહે છે સત્ય તો વિચાર સાથે થાય છે, એ અનુભવની કસોટી પર બને છે. જ્યારે કોઈ વિચાર કામ લાગે ત્યારે એ સાચો બને છે.
ઓહો, આ તો જે સત્યની આપણી સામાન્ય સમજ છે એનાથી સાવ જુદી વાત થઈ. સત્ય ફિક્સ નથી પણ બદલાય છે. પણ આનો મતલબ એમ નહીં કે સત્ય સાવ વ્યક્તિલક્ષી થઈ ગયું. મને જે ગમે એ મારા માટે સાચું, તમને જે ગમે એ તમારા માટે.
બહુ સારો સવાલ છે, અને જેમ્સની આ મુદ્દે ટીકા પણ બહુ થઈ છે. શું કે સ્પષ્ટ કરે છે કે જેમ્સનો મતલબ એવો નહોતો કે તમે મનમાં આવે માની લો. સત્ય હજુ પણ વાસ્તવિકતા સાથે જોડાયેલું છે, એને અનુભવથી ચકાસવું પડે.
ઓકે.
પણ જેમ્સનો ભાર એ વાત પર હતો કે સત્યનો છેલ્લો માપદંડ કોઈ એબ્સ્ટ્રેક્ટ સિદ્ધાંત નથી, પણ જીવનમાં એની અસરકારકતા છે. અને શુક પેલી ધ વિલ ટુ બિલીવ વાળી વાત પણ કરે છે.
હા, એ શું છે?
કે અમુકવાર જ્યારે પુરાવા પૂરતા ન હોય પણ નિર્ણય લેવો જરૂરી હોય, જેમ કે કોઈ નૈતિક કે ધાર્મિક મૂંઝવણમાં, ત્યારે વિશ્વાસ કરવો એ પણ તર્કસંગત હોઈ શકે. કેમ કે ક્યારેક આપણો વિશ્વાસ જ એ પરિણામને શક્ય બનાવે છે.
એટલે આપણી માન્યતા પોતે જ એક ફેક્ટર બની જાય છે. રસપ્રદ. હવે વાત કરીએ જ્હોન ડ્યુઈની, જેમણે તો પ્રયોજનવાદને એકેડમીની બહાર કાઢીને સમાજ અને શિક્ષણમાં લઈ ગયા. શું એમના વિશે શું કહે છે?
શુક માટે તો જ્હોન ડ્યુઈ એટલે પ્રયોજનવાદના શું કહેવાય હિમાલય જેવા છે. ડ્યુઈ બહુ લાંબુ જીવ્યા, લગભગ 100 વર્ષ. અને એમણે પ્રયોજનવાદને ખાલી ફિલોસોફીના ક્લાસરૂમ પૂરતો સીમિત ન રાખ્યો. શિક્ષણ, રાજકારણ, કાયદો, કલા, સમાજ બધામાં એને લાગુ કર્યો. એ સાચા પબ્લિક ઇન્ટેલેક્ચ્યુઅલ હતા.
અને એમનો અપ્રોચ ઇન્સ્ટ્રુમેન્ટલિઝમ એટલે કે સાધનવાદ તરીકે ઓળખાય છે, બરાબર?
હા, ડ્યુઈ માનતા હતા કે આપણા વિચારો, સિદ્ધાંતો, માન્યતાઓ આ બધું શું છે? એ માણસે બનાવેલા સાધનો છે, ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે.
શા માટે?
એમણે સિદ્ધાંત અને વાસ્તવિકતાને સ્પષ્ટપણે જુદી પાડ્યા નહીં. વધારે સારું જીવન જીવવા માટે જ્ઞાન કંઈ દુનિયાનો ફોટો પાડવા માટે નથી, પણ દુનિયા સાથે કામ પાર પાડવા માટે છે. જેમ સુથાર પાસે હથોડી કરવત હોય, એમ આપણી પાસે વિચાર સિદ્ધાંત રૂપી માનસિક ઓઝારો છે.
અને આનું શિક્ષણ પર શું પ્રભાવ પડ્યો? ડ્યુઈના એજ્યુકેશનલ આઈડિયાઝ તો બહુ જ રેવોલ્યુશનરી ગણાય છે.
ખૂબ જ મોટો પ્રભાવ. શુક આના પર ઘણો ભાર મૂકે છે. ડ્યુઈએ પેલી ઘોખણ પટ્ટીવાળી ખાલી ચોપડીઓમાંથી ભણાવવાની સિસ્ટમનો જબરદસ્ત વિરોધ કર્યો. એમણે કહ્યું કે બાળકો સાંભળીને કે વાંચીને એટલું નથી શીખતા જેટલું કરીને શીખે છે.
લર્નિંગ બાય ડુઈંગ,
બરાબર. એમણે પ્રયોગો પર, પ્રોજેક્ટ્સ પર, જાતે સવાલો પૂછીને જવાબ શોધવા પર ભાર મૂક્યો. એક્સપિરિયન્શિયલ લર્નિંગ, ઇન્ક્વાયરી બેઝ લર્નિંગ. શિક્ષણનો હેતુ ખાલી માહિતી ભેગી કરવાનો નથી, પણ બાળકોમાં ક્રિટિકલ થિંકિંગ, પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ્સ અને સાથે મળીને કામ કરવાની ભાવના વિકસાવવાનો છે, જેથી એ મોટા થઈને લોકશાહી સમાજના સારા નાગરિક બને.
અને લોકશાહી, ડેમોક્રેસી વિશે પણ ડ્યુઈના વિચારો બહુ ઊંડા હતા ને? એ ખાલી વોટિંગ સિસ્ટમ નહોતી એમના માટે.
બિલકુલ નહીં. શુક આ વાત બહુ સ્પષ્ટ કરે છે. ડ્યુઈ માટે લોકશાહી એ ફક્ત સરકારનું એક સ્વરૂપ નહોતું, એ તો એક નૈતિક આદર્શ હતો, સાથે મળીને જીવન જીવવાની રીત હતી.
એટલે
કે એવો સમાજ જ્યાં લોકો ખુલ્લા મને ચર્ચા કરે, એકબીજાનો આદર કરે અને પોતાની કોમન સમસ્યાઓને ઓળખીને એના ઉકેલ માટે સાથે મળીને પ્રયોગો કરે. ડ્યુઈ માટે તો લોકશાહી એટલે જાણે આખા સમાજમાં સાયન્ટિફિક મેથડ લાગુ કરવી, પૂછપરછ કરવી, પ્રયોગ કરવા અને અનુભવમાંથી શીખવું. આ વિચાર ખરેખર બહુ પાવરફુલ છે. લોકશાહી એ સતત શીખવાની અને સુધરવાની પ્રોસેસ છે.
વાહ! પિયર્સના લોજિકથી શરૂ કરીને જેમ્સના અનુભવ અને ડ્યુઈના સમાજ સુધી પ્રયોજનવાદનો ફેલાવો તો ઘણો મોટો છે. તો શુકના પુસ્તકોના આધારે આખી વાતમાંથી આપણે કયા મુખ્ય સંદેશા કે થીમ્સ તારવી શકીએ? ટૂંકમાં કહીએ તો
શુકના વિશ્લેષણમાંથી ઘણા મુદ્દાઓ સામે આવે છે, પણ આપણે 5 મુખ્ય થીમ્સ પર ફોકસ કરી શકીએ. પહેલું, કોઈ એબ્સોલ્યુટ નિશ્ચિતતા નથી. પ્રયોજનવાદ કહે છે કે જ્ઞાનનો કોઈ એવો પાકો કાયમી પાયો નથી જેને આપણે શોધી શકીએ. આપણે હંમેશા આપણી પાસે જે માન્યતાઓ છે ત્યાંથી જ શરૂઆત કરવી પડે છે, અને પછી અનુભવના આધારે એને ચકાસતા રહેવું પડે, સુધારતા રહેવું પડે, જરૂર પડે તો બદલતા રહેવું પડે.
એટલે કે ફાઇનલ આન્સર જેવું કંઈ નથી, હંમેશા શીખતા રહેવાનું.
બરાબર. આ આપણને થોડા નમ્ર બનાવે છે અને સતત શીખવા માટે તૈયાર રાખે છે.
બીજું,
પ્રેક્ટિસ અને પરિણામો સૌથી અગત્યના. આપેલી પિયર્સની વાત જ છે. વિચારોનો અર્થ અને એમની વેલ્યુ એમના વાસ્તવિક દુનિયાના પરિણામો પરથી નક્કી થાય છે. શુક કહે છે કે આનાથી ફિલોસોફી હવામાં વાતો કરવાને બદલે જમીન પર રહે છે.
હા,
રોજિંદા જીવનમાં આનો મતલબ એ કે કોઈ નવી પોલિસી આવે કે કોઈ નવો આઈડિયા, તો એના સિદ્ધાંતો કેટલા સારા છે એના કરતાં એ જોવાનું કે એનાથી ખરેખર લોકોના જીવનમાં શું ફરક પડે છે, સારા કે ખરાબ.
બરાબર. આ બહુ જ કામની વાત છે. ઘણીવાર સિદ્ધાંતોની લડાઈમાં જ રહી જઈએ છીએ. ત્રીજું,
સત્ય કોઈ ફિક્સ વસ્તુ નથી, એ એક પ્રોસેસ છે. આ જેમ્સની વાત સાથે જોડાયેલું છે. સત્ય કંઈ છુપાયેલું નથી જેને આપણે શોધી કાઢવાનું છે. સત્ય તો શું કહેવાય, વેરિફિકેશનની, કન્ફર્મેશનની, ઉપયોગિતાની એક સતત ચાલતી પ્રોસેસ છે. જે માન્યતા આપણને દુનિયા સમજવામાં, ભવિષ્યનું અનુમાન કરવામાં અને સફળ રીતે કામ કરવામાં મદદ કરે, એ તે સમય માટે સાચી ગણાય. પણ નવા અનુભવો મળે એટલે બદલાઈ પણ શકે. સત્ય બને છે. આપણે બધા અનુભવીએ છીએ ને, સમય જતાં આપણી કેટલી માન્યતાઓ બદલાઈ જાય છે.
ખરું, સત્ય પણ જાણે જીવંત છે, વિકસે છે. ચોથો મુદ્દો,
ચોથું, પ્રયોગશીલતા અને ભૂલ સ્વીકારવાની તૈયારી. ફોલિબિલિઝમ. આ બહુ જ મહત્વનું છે. પ્રયોજનવાદ કહે છે કે આપણી બધી જ માન્યતાઓ, ભલે ગમે તેટલી ગમતી હોય, એને કામચલાઉ પૂર્વધારણા હાઇપોથિસિસ તરીકે જુઓ, એને અનુભવની કસોટી પર ચકાસો. અને સૌથી અગત્યનું, હંમેશા એ માનવા તૈયાર રહો કે તમારી કોઈ પણ માન્યતા ખોટી હોઈ શકે છે, એને સુધારવાની જરૂર પડી શકે છે. જાણે દરેક માન્યતા પર એક નાનું લેબલ હોય, કદાચ ખોટું હોઈ શકે, સુધારાને અવકાશ છે. આ આપણને કટ્ટર બનતા રોકે છે.
એટલે ભૂલો કરવી એ ખરાબ નથી, પણ શીખવાનો ભાગ છે.
બિલકુલ. નવી વસ્તુઓ ટ્રાય કરવા અને ભૂલોમાંથી શીખવા માટે આ બહુ મોટું પ્રોત્સાહન છે.
અને પાંચમો મુદ્દો, પેલો ડ્યુઈ વાળો.
પાંચમું, લોકશાહી એક નૈતિક અને બૌદ્ધિક આદર્શ તરીકે. શુક ડ્યુઈના આ વિચારને બહુ જ મહત્વ આપે છે. ડ્યુઈ માટે લોકશાહી એ ખાલી વોટ આપવાની સિસ્ટમ નહોતી, પણ પ્રોબ્લેમ સોલ્વ કરવાની અને સાથે મળીને શીખવાની સૌથી સ્માર્ટ રીત હતી.
કેમ?
કારણ કે એમાં અલગ અલગ મંતવ્યો અને અનુભવો સામેલ થાય છે, ખુલ્લી ચર્ચા થાય છે અને નિર્ણયોને પ્રેક્ટિકલી ચકાસવાની તક મળે છે. એ કલેક્ટિવ ઇન્ટેલિજન્સમાં માને છે. આપણે ભારતમાં જોઈએ તો પંચાયતોમાં, સહકારી મંડળીઓમાં, જ્યાં લોકો ભેગા મળીને નિર્ણય લે છે, ત્યાં આ ભાવના દેખાય છે.
આ પાંચેય મુદ્દા ખરેખર બહુ વિચારવા જેવા છે. ફિલોસોફીને એક નવી જ રીતે રજૂ કરે છે. પણ હવે આ બધું થિયરીમાં તો સારું લાગે, પણ શુક એવું કંઈ કહે છે કે સામાન્ય માણસ, આપણે બધા આ પ્રયોજનવાદી વિચારોનો રોજિંદા જીવનમાં કઈ રીતે ઉપયોગ કરી શકીએ? કંઈ પ્રેક્ટિકલ ટિપ્સ?
હા, બિલકુલ. શુક તો માને છે કે આ અત્યંત પ્રેક્ટિકલ ફિલોસોફી છે અને એના સિદ્ધાંતો આપણા રોજિંદા જીવનમાં ખરેખર બહુ કામ લાગી શકે છે. થોડા ઉદાહરણો જોઈએ. જેમ કે વ્યક્તિગત નિર્ણયો લેવામાં, ઘણીવાર આપણે કોઈ મોટો નિર્ણય લેવાનો હોય તો એટલું બધું વિચારીએ, એટલું એનાલિસિસ કરીએ કે છેલ્લે કંઈ થાય જ નહીં. પેલું એનાલિસિસ પેરાલિસિસ.
હા હા, એ તો બહુ થાય છે.
પ્રયોજનવાદ કહે છે કે ભાઈ, 100% સાચા જવાબની રાહ ના જુઓ. એક પ્રયોગાત્મક વલણ અપનાવો. તમારી જે પસંદગી છે એને એક હાઇપોથિસિસ ગણો. એને નાના પાયે ટ્રાય કરી જુઓ. પરિણામ જુઓ, શું કામ કરે છે, શું નથી કરતું, અને એ ફીડબેકના આધારે રસ્તો બદલો.
એટલે ભૂલોથી ડરવાનું નહીં.
બિલકુલ. ભૂલો એટલે ફેલિયર નહીં, પણ શીખવા માટેનો ડેટા. જેમ કે જોબ બદલવી હોય તો સીધું રાજીનામું આપવાને બદલે પહેલા એના વિશે કોઈ કોર્સ કરી જુઓ, કોઈ નાનો પ્રોજેક્ટ હાથમાં લો, અનુભવ લો.
આ તો ખરેખર ઉપયોગી છે. અને ધંધા રોજગારમાં,
વ્યાવસાયિક જીવનમાં, બિઝનેસમાં, અત્યારે જે બધી એજાઇલ અને લીન મેથડોલોજી ચાલે છે ને, એનું મૂળભૂત વિચાર તો પ્રયોજનવાદી જ છે.
અચ્છા, કઈ રીતે?
લાંબા ગાળાના મોટા પ્લાન બનાવવાને બદલે નાના નાના સ્ટેપ્સમાં કામ કરો. ઝડપથી કંઈક બનાવો પ્રોટોટાઇપ. કસ્ટમર પાસેથી ફીડબેક લો અને એ પ્રમાણે સુધારા કરતા જાઓ. ફોકસ શું કામ કરે છે એના પર છે, કોઈ ચોક્કસ સિદ્ધાંત પકડી રાખવા પર નહીં.
અને આપણા સંબંધોમાં કે સમાજમાં જ્યાં મતભેદ હોય ત્યાં આ કઈ રીતે મદદ કરે?
વાતચીત અને મતભેદોમાં. જુઓ, જ્યારે લોકો ખાલી સિદ્ધાંતો કે આઈડિયોલોજી પર લડે છે ને, ત્યારે સમાધાન બહુ મઘરું થઈ જાય છે. પ્રયોજનવાદ કહે છે કે ચર્ચાને પરિણામો તરફ લઈ જાઓ.
એટલે
પૂછો કે ઠીક છે, જો આપણે આ પોલિસી અપનાવીએ તો એનાથી સમાજ પર, લોકો પર શું નક્કર અસર થશે, અને પેલી પોલિસીથી શું થશે? જ્યારે તમે સંભવિત પરિણામો પર ફોકસ કરો છો ને, ત્યારે ઘણીવાર વાતચીત માટે કોમન ગ્રાઉન્ડ મળી જાય છે. પછી ભલે ને પ્રયોગ કરીને જોઈ લો કે કઈ રીત ખરેખર સારા પરિણામ આપે છે.
એટલે લડાઈને બદલે સાથે મળીને પ્રોબ્લેમ સોલ્વ કરવાની વાત.
બરાબર. શિક્ષણમાં તો ડ્યુઈનો પ્રભાવ સ્પષ્ટ જ છે.
હા, એ તો છે.
શિક્ષણ અને આજીવન શિક્ષણમાં પ્રયોજનવાદ, પેલું પ્રોજેક્ટ બેઝડ એક્સપિરિયન્સવાળું લર્નિંગ છે ને, એને સપોર્ટ કરે છે. જ્યાં સ્ટુડન્ટ્સ રિયલ લાઈફ પ્રોબ્લેમ્સ પર કામ કરે અને કરીને શીખે, એનાથી જિજ્ઞાસા વધે, ક્રિટિકલ થિંકિંગ ડેવલપ થાય, કોલાબોરેશન શીખે, અને પર્સનલી એ આપણને લાઈફલોંગ લર્નર બનવા પ્રેરે છે. એ સમજ આપે છે કે જ્ઞાન ક્યારે પૂરું નથી થતું.
અને એક નાગરિક તરીકે સમાજમાં આપણી શું ભૂમિકા હોઈ શકે? પ્રયોજનવાદ મુજબ
સામાજિક અને નાગરિક જીવનમાં પ્રયોજનવાદ આપણને શીખવે છે કે કોઈ એક વિચારધારાને જડ રીતે વળગી રહેવાને બદલે સમાધાન કરવા અને નવા પ્રયોગો કરવા માટે તૈયાર રહો. કોઈ નીતિ ડાબેરી છે કે જમણેરી એના કરતાં વધુ અગત્યનું એ છે કે શું એનાથી લોકોના જીવનમાં ખરેખર સુધારો થશે, એના પુરાવા શું છે. આ એપ્રોચ આપણને એવિડન્સ બેઝ્ડ પોલિસી તરફ લઈ જાય છે અને નવા ઉપાયો અજમાવવા માટે ઓપન રાખે છે.
ખરેખર આ આખી વાતચીત પછી મને તો એવું લાગે છે કે પ્રયોજનવાદ ફિલોસોફીને ખાલી પુસ્તકોમાંથી બહાર કાઢીને આપણા હાથમાં એક ટૂલ આપે છે જીવન જીવવા માટે, સમસ્યાઓ ઉકેલવા માટે અને કદાચ દુનિયાને થોડી વધુ સારી બનાવવા માટેનું એક સક્રિય સાધન. પેલું પુસ્તકનું નામ છે ને, બુદ્ધિશાળી ક્રિયા માટેની ફિલોસોફી, એ બરાબર લાગે છે.
હા, અને મારા માટે સૌથી મોટી વાત એ છે કે આપણે પેલી નિશ્ચિતતાની ખોટી ખાતરી પાછળ ભાગવાની જરૂર નથી. અનિશ્ચિતતા તો છે જ, એ જીવનનો ભાગ છે. પણ પ્રયોજનવાદ બતાવે છે કે અનિશ્ચિતતાનો મતલબ એ નથી કે આપણે હાથ જોડીને બેસી રહીએ. આપણી પાસે બુદ્ધિ છે, અનુભવમાંથી શીખવાની ક્ષમતા છે, સાથે મળીને કામ કરવાની તાકાત છે. આપણી માન્યતાઓ અને સત્યો ભલે ફાઇનલ ન હોય પણ એ કામ ચલાવવું અને ઉપયોગી સાધનો તો બની જ શકે છે ને. શુક આપણને યાદ અપાવે છે કે ભવિષ્ય કંઈ લખાયેલું નથી, એ તો આપણી પસંદગીઓ, આપણા પ્રયોગો, આપણા સહિયારા પ્રયત્નોથી બનશે.
અને આ જ વિચાર સાથે કદાચ શ્રોતાઓ માટે એક સવાલ મૂકી શકીએ. જો આપણી માન્યતાઓ ભવિષ્ય બનાવવાના સાધનો હોય તો શું આપણે ધ્યાનપૂર્વક એવા સાધનો એટલે કે માન્યતાઓ પસંદ કરી રહ્યા છીએ અને એને ધારદાર બનાવી રહ્યા છીએ જે આપણને અને આપણા સમાજને ખરેખર જેવા ભવિષ્ય તરફ લઈ જાય?
બહુ જ સારો સવાલ છે, વિચારવા જેવો.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.